أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، بارئ الخلائق أجمعين، وباعث الأنبياء والمرسلين، الذي بعد فلا يرى وقرب فشهد النجوى، تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على خاتم النبيين وسيد المرسلين وشفيع المذنبين، الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد أبي القاسم محمد. وعلى آله الطيبين الطاهرين المعصومين المظلومين، لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر ولعنة الله على أعدائهم أجمعين، من الآن إلى قيام يوم الدين. أما بعد، فإن الله الصادق العليم قال في كتابه الكريم القرآن الحكيم، بسم الله الرحمن الرحيم: لقد كنت في غفلة من هذا فكشفنا عنك غطاءك فبصرك اليوم حديد. صلوات. Brothers and sisters, assalamu alaikum wa rahmatullahi wa barakatuh. Surah Qaf, verse number 22. And Allah wants to manifest a reality to us of what is going to take place on the Day of Judgment. And in this verse that I have just recited, Allah says, on the Day of Judgment, the time will come when He will address the people and tell them, لَقَدْ كُنْتَ فِي غَفْلَةٍ مِّنْ هَذَا. All these things that you see right now on the Day of Judgment, what are the things that will be seen? We don't know. But we know the kayfiyat and the state of the people that will be there at that time. Because this is what has been once recited by me, I will repeat it again, and I will keep repeating it whenever the occasion demands, because we need to keep being reminded about it. The very first verses of Surah Al-Hajj, when Quran says that be careful of the Day of Judgment, إِنَّ زَلْزَلَةُ السَّاعَةِ شَيْءٌ عَظِيمٌ. When the Day of Judgment comes, it is an amazing day. Because on that day you will see things that you've never seen before. And those things that you will see, our topic is not the Day of Judgment. I just want to give a reference to why this لَقَدْ كُنْتَ فِي غَفْلَةٍ is there. Saying on that day you will see ladies who are breastfeeding their children because of the state of the punishment that these ladies will be seeing. They will throw away their children. Go away. I have to be worried about myself. And you will see that ladies who are having children in their womb, that means pregnant ladies, because of the fear and the fright of that day, will abort their children, miscarried out of fear. That is the day. And on that day, وَتَرَى النَّاسَ سُكَارَى, you will see people in a state of absolute senses super. as if they appear to be intoxicated, without any sense. They don't know what they are doing, where they are running, what they are talking, to whom they are referring. See, wama hum bi sukara, they are not intoxicated on. They have not consumed alcohol. وَلَكِنَّ عَذَابَ اللَّهِ شَدِيدٌ. The punishment of Allah on that day is so shadeed that people will lose all sense of time and balance. Allah says, at this point of time, I will tell the people, لَقَدْ كُنْتَ فِي غَفْلَةٍ مِّنْ هَذَا. You were ghafil and negligent of this fact that I have been repeatedly telling you in the Quran. فَكَشَفْنَا عَنْكِ غِطَاعَكَ. And now today we have cast aside the curtains of ghayb from your eyes. All that was hidden, now you see. You see the heavens and you see the hell. And you see the punishment and you see the مَلَائِكَةُ الْغِلَابِ. The shadeed angels who know only one thing. لَا يَعْصُونَ اللَّهِ. They don't disobey God. God says punish, punish. لَقَدْ كُنْتَ فِي غَفْلَةٍ مِّنْ هَذَا. You were ghafil about these things. فَكَشَفْنَا عَنْكَ غِطَاءَكَ. We have cast aside the curtains of ghayb from your eyes. فَبَصَرُكَ الْيَوْمَ حَدِيدٌ. Tonight, today, whenever that time is. فَبَصَرُكَ الْيَوْمَ حَدِيدٌ. When we have cast aside the curtains of ghayb, now your eyes are clearly seeing what you were not seeing. حَدِيد means stays in Arabic. Said. Clear, absolutely clear and sharp. Now you see everything in black and white. Now tell me what happened about that ghaflat that you were in. But before I start about all this, and we continue, because from today onwards we are coming on to our main track. One third of Muharram is finished, three majalis. Before I proceed further, it is possible those three majalis that have passed by and the remaining 7-8 majalis that are going to come might create a kind of a confusion in the mind of certain people. What is the cause of the confusion, or what could be the cause of the confusion, is that many a times from this very minbar, and when I say from this very minbar, doesn't mean this very place, on various, in various other places, wherever they've been hearing the majalis, a quote usually comes out that all Shias will go to the Jannah, will go to paradise. All Shia will end up eventually in paradise. Nothing wrong with it, very true. The confusion that could come is, if all Shias are eventually going to go into paradise, then what is the need of talking about all this for the last three nights and for the next subsequent eight nights? You might as well go home and relax, no? What's the point of scaring us to hell over here? If we are going to go to hell, if we are going to go to heaven, if we the Shias, the followers of Imam Husayn alayhi salam, are going to go to heaven, then what is the need for learning all this? There is no need for us. This is for the others, not for us. Because we follow Imam Ali alayhi salam. To a certain extent true, to a major extent not true. The truth is that yes, the Shiites will go eventually into paradise, yes. The wilayat of Ali alayhi salam, salawatullahi wa salamuhu alayhi. Will definitely save us. And you will see how the wilayat of Ahlul Bayt will save us. The night of Ashura, the majlis on the night of Ashura, you will see how the wilayat of Ali and Ahlul Bayt save us. So one point is true. That the wilayat of Ali and the Ahlul Bayt will save us, yes. All those who believe and love the Ahlul Bayt will land up in paradise, true. The point is, بِشَرْطِهَا وَشُرُوطِهَا. There are certain conditions that need to be fulfilled. It is not carte blanche that you get, that just because a person believes in Ali alayhi salam, that's a direct passage to heaven. Remember the words that I have mentioned. Eventually every Shia will end up in hell. No hadith will be found, and with authority from the member, no hadith will be found that will say, as soon as a person dies, and because he is a Shia, whatever he may have done, he will go to heaven straight away. No hadith says this. The hadith says, eventually all Shia will end up into heaven. The point is that from the time a person's eyes close after death, what is that time period when the Shia will land up into heaven? That is what is important. It is never said that every Shia, as soon as the eyes are closed, would land up into heaven. What it is said is, eventually after death, Shias will land up into heaven. It means that this Shia is compared to a kafir, a non-Muslim. A non-Muslim will never enter paradise based on certain conditions. Not all non-Muslims, again, let me emphasize. Not all non-Muslims. It is a misconception that every non-Muslim will be in hell. No, it's not the case. Only those non-Muslim who have been hostile to Islam, bearing animosity towards the Ahlul Bayt, towards Islam, towards the Muslimin, the likes of the Sharons, and the likes of the XYZ that are existing in the world, these are the ones. But when it is said the Shia will go eventually into heaven, means every Shia who believes in Imam Ali alayhi salam eventually will land up into heaven. But the point is, and it has been repeatedly emphasized, that it is possible that if a Shia is a fasiq and fajir, is a sinner and a disobedient servant of God, yes, he would land up in heaven, but not immediately after death. There will be a time when he will be taken to task at the time of death. And there will be a time when he will be taken to task at the time of Qabr. And there will be a time when he will be taken to task on the plains of Qiyamah. And there will be a time when he will be taken to task even in hell, when all the punishments that he has done is removed by means of this punishment, now he will go to heaven. This is what it is meant, that all Shias will land up in heaven. Otherwise, how are you going to do tafsir of all these verses in which Allah is warning, فَأَنذَرْتُكُمْ نَارًا تَلَظَّى, I warn you about that fire that is roaring. Is it only for everybody, not for us? That means a Shia can commit zina and he will still go to paradise immediately upon his death. He can murder, he can kill, he can take interest, he can listen to music, he can watch movies, he can do everything X, Y, Z. But just because he believes in Imam Ali, as soon as his eyes close, God picks him up and puts him into heaven. This is against the adalat of Allah subhanahu wa ta'ala. He has to pay for what he has done. And this is more specifically emphasized when you look at the fact that whenever these verses would come down, whenever, and you will hear now and you will hear in the subsequent lectures, they would be weeping. If every Shia, which means that Imam Ali alayhi salam's followers, were supposed to go to heaven without any punishment, what was the need for them to cry? The very fact that they cry means they are fearful. And the very fact that they are fearful means that there is no free passage from this world to paradise. And you want to know one direct hadith. You don't believe me, don't believe. You believe the fifth Imam. You believe the fifth Imam Baqirul Ulum, Muhammad ibn Ali alayhi salatu wa salam. A very categorical statement from Imam Baqir alayhi salam. Laysa baynana wa bayna Allah qaraba. There is no relationship between me and God. Not me and God. Between us and God. Bainana. Bainana means the Ahlul Bayt. There is no relation. He is not our father. We are not his sons. He is not our relative. He is not our uncles. We are not nephews and nieces. Laysa bainana wa bain Allah qaraba. There is no relationship between me and God. Between us and God. The only relation between us and God is Khaliq and Makhluq. Abd and Ma'bud. And don't think in this hadith, he says, I will give it to you. He says, don't think that just because you believe in us, it will provide you a one-way ticket to paradise. Said the only criteria in the eyes of God is inna akramakum indallahi atqakum. The only thing that will take you to paradise, along with our wilayat is taqwa. And that is why we have one of these traditions from our first imam. When he says, yes, we are there to do shafaat for you, he will not leave us. There is no way they will leave us. They are there to take our hands and lead us into paradise. The problem is when. If it is immediately after that, we have no problem. The problem is it is not this way. Because we've got a tradition from the first Imam when he says, I am there to do shafaat for you on the day of judgment. But surprise, surprise, and amazing, amazing, that there will be certain individuals who I will do shafaat after they have spent
I will do their shafa'at on the day of judgment after they have spent 100,000 years in hell. The word has come, Al-Fumiyah. 100,000 years in hell. Higher now, if you say that in hell you're going to get all the same bounties as heaven, then it's a different issue. But if you say hell is hell, and if he says more after more than 100,000 years I will do the shafa'at, then we have to do something to avoid that 100,000 years in hell. This is the reason we are sitting over here. So let it not be confused. Yes, even after 100,000 years, even after 200,000, because that is hum fiha khalidun. It's an eternal place. There's no end to that. So even after 500,000 years, a Shia will always go to heaven. We can't say the same about the Sharons and the Perezes and those animists towards Islam. So let this clarification be there. With this we now move into the next step. Because now we've finished talking about death the last three nights. Now we move on to a different aspect, a different level. Because this is where our journey starts. A journey that is extremely frightful, extremely dreadful. The journey from the time a person goes to the grave till the time he's asked to get up on the day of judgment. But in order to do this, and to understand why I be sitting so much time and fearing each other by these talks, nobody is here to frighten anybody. We are here because of this verse of the Quran. What is this verse? See, one of the things that the Masoom say, one of the things, that a person, last night, night before last we've been discussing, about the tears and fearing God and the benefits of the tears that come out of the fear of God. Masoom say, you want to fear God, you want to benefit from these tears that wash away your sins, they become a hijab between you and the fire of hell. You want these tears that come out of the fear of God to illuminate your heart. You want this fear to be inculcated. It is nothing by chance, huh? Don't think suddenly you decide after listening to one madhis, oh, I have to start fearing God, you become one of the most muttaqi people on earth. It doesn't work. Because there is a criteria for a person to begin to fear God. It is not something that you just switch on the television and it switches on. You say, hi, now I want to start fearing God. Switch on. Now we become fearing God. He's saying there is need to do something in order for a person to fear God. And what is that? It is based on one ayat of the Quran, which says, إِنَّمَا يَخْشَ اللَّهَ مِنْ عِبَادِهِ الْعُلَمَاء. The only person, إِنَّمَا, categorizes it, limits it, confines it, إِنَّمَا. The only people, يَخْشَ اللَّهَ, who fear God, who have the khawf of God, الْعُلَمَاء. The ulama, get it very clear, the ulama doesn't mean people like me with the imama only. Ulama is the plural form of alim. Alim means person who has knowledge. So if you know two mas'ala of fiqh, you are alim in that mas'ala. The Quran says the only people who fear God are the ulama, means the people who have knowledge. It doesn't mean alim like us who wear the imama and sit on the minbar and do tabligh. No. So if you know 10 mas'ala of fiqh, you are alim with those 10 mas'ala. If you know 2 issues of aqaid, you are alim with those 2 issues. We are over here to get knowledge about what is going to happen to us after death. Once we understand that, we become alim. With those mas'alas, vis-a-vis those mas'ala, with respect to those mas'ala. Once we do that, then that fear of God will come. So all this sitting that we are having for that 11 nights, it is because of this that we need to increase our knowledge, because only people with knowledge will fear God. And this is what we need to know. That this journey that is starting now, you finish, we saw what happened, taking into the grave and all those crying out that was taking out. But this journey that we are going and embarking upon is not an ordinary journey. Because this is a journey that is going to decide our hereafter. And this is a journey that you can be rest assured, if it has gone messed up, there is no way it can be rectified. And not only no way it can be rectified, we do not have the taqah. We do not have the strength to bear it. Dua Kumail. Dua Kumail. What does Imam Ali say? This little problems of this world that he cannot bear. فَكَيْفَ عَذَابَ الْآخِرَةِ. So then what about the عَذَابَ الْآخِرَةِ? It's continuous time, extensive, intensive. There's no way it can be born. The time is now. And because of this intensity, we find that there have been so many recommendations from the Ma'asumeen alayhi salam. Ma'asumeen means going back from Iman, even the Imams. At the time of Hazrat Isa alayhi salam, when Bibi Maryam passes away, one day Hazrat Isa alayhi salam sees Bibi Maryam in the dreams. He says, "Mother, you've come to meet me. I'm so glad." After brief formal introduction, he says, "Mother, I want to ask you a question. Who Hazrat Isa alayhi salam?" Say, "Mother, I want to ask you a question. If you were given an opportunity to come back into this world, would you come back?" She said, "Yes." "You would want to come back into this world?" She says, "Yes." "For what?" Saying, "My son, this journey from the grave onwards is a very difficult journey. And had I been given an option to come back into this world, I would come back for two things. To make my journey in this world, outside this world, after death, to ease it, to simplify it, to make it comfortable, I would come into this world to do two things." "What is that, mother?" "One, I would want to fast in the heat of the day, and I would want to stand up in the chill of the night reciting Namaz Shabba." She's saying, "For two things I want to come back. Because this journey that I have taken, I know it is so dreadful and so difficult. Two things can ease: fasting in the hot day, praying in the cold night." We're talking about whom? Bibi Maryam. No ordinary lady, a masuma. When she says it, then we have to realize something is there. And that is the reason we find that whenever the talk about this movement, this journey, after death comes, we innumerable occasions we find this masumin crying, weeping. One day a person is looking at Imam Sajjad, Imam is crying. See, this crying is not a sense of shame. Let's get this very clear. It's not a sense of shame. It's a matter of submissiveness towards God and the fear of God. He's crying. Person says, "Lima tibki, yabda Rasulullah, why are you crying?" Imam looks at him and says, "Well, lima alal abki. Tell me, why should I not cry? You know why I'm crying? You ask me why I'm crying, I ask you, why should I not cry? Lima alal abki, why should I not cry? I tell you why I'm crying. Abki li khuruj nafsi. I'm crying because when I see and I envisage my soul coming out of the body, and you heard what the punishment is and what the pain is, abki, I cry." He said, "You want to know why I'm crying? Abki li zulmat qabri. I'm crying because I know I'm going to go down into a place which is going to be kabisa dark, no chandeliers, huh? Abki, I cry. Abki li dhiq lahdi. I cry because I envisage I'm going to go into a grave that is so tongue and confined, there is no place to move. Abki li su'al munkirin wa nakirin iya. I fear the questioning of munkar and nakir. I'm crying because of that." You're asking, lima abki? This is why I'm crying. And that is why you find a masoom crying, another masoom praying to God. Sadiq Ali Muhammad Ja'far ibn Muhammad ibn Sadiq alayhi salatu wasalam. He raises his hands, "Allahumma a'inni ala wahshat al-qabr. Allahumma a'inni ala dhiq al-qabr. Allahumma a'inni ala gham al-qabr." This is a big dua, sixth imam. He's saying, "Allahumma, oh Allah, help me to overcome the fright of the grave. Oh Allah, help me to overcome the isolation in the grave. Oh Allah, help me to overcome the darkness in the grave." And there's a reason for this, huh? Because if you look at, there's a book called Amali. Al-Amali of Sheikh Tusi. A very reputed book. Why? Because it is authored by a very reputed alim. Sheikh Tusi. Sheikh Tusi Abu Jafar Muhammad ibn Hassan al-Tusi. If you were to identify, you were asked, pick up 10 people in the entire Islamic history. 10 scholars, major scholars. Right in the very few top ones will have to be Sheikh Tusi. It's called Sheikh al-Ta'ifa. The Sheikh of the entire Fiqh al-Ja'fariya, Sheikh al-Ta'ifa. A very big personality. We've got 4 books of hadith. 4 major books of hadith which the mujtahideen have to go through. Each and every one of the hadith if he has to become a mujtahid. That means anybody wants to become mujtahid and do ijtihad, he has to go through these four books. Without these four books, he cannot become a mujtahid. The first book, Al-Kafi, Sheikh Kulaini. Second book, Al-Istibsar. Third, Tahdhib. Fourth, Man La Yahdhuruhu Al-Faqih. The fourth book, Man La Yahdhuruhu Al-Faqih, written by Sheikh Saduq. The other two books, Al-Istibsar and Tahdhib, both of these books written by Sheikh Tusi. That means the four most important books of Hadith, out of them two have been written by Sheikh Tusi. A great personality. A personality so great that at his time and people after him, he has a father who has written a book by the name of An-Nihaya in Fiqh. He takes that book and adds to it, commentates on it, exponents on it, does the tafsir and sharah. It is said there was no bigger alim than Shaykh Tusi and no better book in Fiqh than An-Nihaya. And his personality was so great. We don't know our scholars, to be very honest. We don't know. The only scholars we know probably are from the time of Imam Khomeini. How many of us know who these scholars are and what they did? There's a big ihsan on the Islamic world of these scholars. Sheikh Tusi was such a gallant personality. In his time, he was like a sun. He kabisa outshone everybody else. And that shining of that sun remained even after his death. How long? The effects of his marji'iyat, the effects of his personality. Normally when a person dies, his effects last 2 years, 3 years, 5 years, 10 years. Oh, he was a big scholar. Then automatically other scholars come and then he fades into little insignificance because other scholars come up. This personality of the Shaykh Uttaif or Shaykh Tusi was such that for 70 years after his death, no mujtahid would dare to give a fatwa that was opposite or against the fatwa of Shaykh Tusi. So if a mujtahid would look and do his research and come with a ruling, say for example, Namaz al-Jum'ah is wajib, and Shaykh, he would find out, in Nihaya, Shaykh Tusi is written, it is mustahab. He would not disclose his fatwa. He would say, Shaykh has said it is mustahab. How can I get it as wajib? I must have made a mistake somewhere. For 70 years, the doors of ijtihad almost remained closed. Because nobody was willing to give fatwa. Even if it was their own research. If they would compare it to the fatwa of Shaykh Tusi, they would say, ah, he said something, I'm getting something else. I'm surely making a mistake. Till it required a personality like Mir Damar to come in and change it. But that's again history. Shaykh Tusi in his book Amali writes that Imam Ali alayhi salam writes a letter to Muhammad ibn Abi Bakr, Muhammad son of Abu Bakr. He says, remember the journey after death for those who God has not forgiven is even worse than death. You heard the punishments or the troubles that a person goes through at the time of death. Imam Ali says what comes after death is more severe than what is there at the time of death. And then he says when a person goes to the grave, beware. We're not going to talk about the grave today. It will come day after tomorrow. When a person goes to the grave, this grave is not an ordinary thing that you feel. He's saying every day, kulli yawmin yaqulul qabr. Every day the grave calls out, ana baytul ghurbati wa ana baytul turab, ana baytul wahshati wa ana baytul dudi wal awam. He's saying, I am the bayt of ghurba, I am a place of isolation. Once you come into me, I cut off all your connection to the outside world. Wa ana baytul turab, I am the house of mud. No sofa sets there, huh? No plasma television. It's all mud. وَعَنَا بَيْتُ الْوَحْشَةِ I am a house where you will fear. You will dread. وَعَنَا بَيْتُ الدُّودِ وَالْحَوَامِ Around me you will not find children, your children moving around. When you come to me, what you will find moving around are insects and cockroaches. When you find these things, then you find the reason why the imams cry and a masoom prays to God, أَعِنِي عَلَى وَحْشَةِ الْقَبْرِ Save me from the punishment, the wahshat, the fright of the grave. But the point now is that will come later. As I said, this is just a trailer for the day after tomorrow's, night after tomorrow's lecture. But the point now that we have to go is that a person has died and his soul comes out. Now, as I mentioned around to last lecture or night before last, a person's life is divided into four stages. One is the period when he's in the womb of the mother. The second period is when he comes out into the world. The third period is when he dies. And the fourth period is when he's resurrected on the day of judgment. Four phases. As soon as a person dies and he's moved out from this world, he moves into a place, into a world, into a realm, into a domain, into a sphere, into a phase which is referred to as barzakh. Barzakh in Arabic terminology means a barrier, an obstacle, an hindrance. So if I want to move from this wall outside, and if this wall is blocking me, this wall will become barzakh for me. Because it is stopping me from going from this hall to outside. Anything which is a hindrance is called barzakh. Arabic meaning. In Islam, barzakh refers to that wall which is between this world and the day of judgment. That means as soon as a person dies, closes his eyes, he's gone into a phase, into a barrier that separates this world from the day of judgment. So a person closes his eyes. When he closes his eyes, he's taken ghusl, kafan, dafan, salat, everything. That period on starts the barzakh. Up to when? Up to the day of judgment, when the trumpet shall be blown and he's taken up. This entire intervening period between the day of judgment and a person's life of matter and material is called barzakh. In barzakh, things take place that we need to know. But the point is that many people feel, is this, it was there at that time, some people even doubt today. Quran refers to barzakh in Surah Mu'minun, verse number 99 and 100. How does it refer to look? Because we need to know what happens there. It's saying, وَإِذَا جَاءَ أَحَدُهُمُ الْمَوْتِ وَإِذَا جَاءَ أَحَدُهُمُ الْمَوْتِ قَالْ رَبِّ رَجِعُونِي لَعَلِّي أَعْمَلُ صَالِحًا فِي مَا تَرَتْ. It's saying when a person is dying, when mouth is coming to a person, at that time all excuses start. All excuses start. Ki Allah send me back. Irji'uni. Mane farithi dunya ma mukhlavi de. Shamate. La'alli a'amalu salihan fima tarat. کہ یہ دنیا ہوں منہ کی آئے وہ چھوں اما فریدی موکلاؤ تاکہ ہوں سارا سارا کام کری آئے ہوں اتیارے تو منہ لے جائے چھے ماری پاسے سارا کام نہ تھی منہ فریدی ایک بار دنیا میں موکلاؤ ہوں بہت سارو سارو کام کری نے آویس حلال نے حرام نے پرہیز کری ساری فرما برداری کری اس منہ موکلا بھی دے جواب آو سے قرآن کہے چھے کلا نہیں جائے چھے کین من ورائہم برزخون الى یوم یبعثون کان کے جے بھی ریتے تو پگ دنیا تھی کاڑی نائکھو انہیں برزخ میں آوی گئو اتیارے پاچھڑ دی دروازوں بند تھے گئو ایک بیریئر آوی گئو ایک دیوار آوی گئی اتیارے تو پاچھڑ جائی نہیں شکے અને આજ ખુસૂસિયત છે આ દુનિયાની કે જ્યારથી ઇન્સાનનું વજૂદ વજૂદમાં આવે છે ઇટ ઇઝ જસ્ટ અ વન વે ટ્રાફિક મૂવિંગ ફોરવર્ડ વિથ નો વે ટુ કમ બેક ઇટ ઇઝ અ વન વે વેલ્વ માણસ માદરના શિકમમાં મુતવલ્લિદ આવ્યો વજૂદ આવ્યો પછી ફરીથી અદમ તરફ અને નોન એક્ઝિસ્ટન્સ તરફ નહીં જઈ શકે હી હેઝ ટુ કમ આઉટ ઓફ ધ બોમ ઇન ટુ ધ મેટર ઇન ટુ ધ વર્લ્ડ અને એક વખત દુનિયામાં આવ્યો ફરીથી માદરના પેટમાં નહીં જઈ શકે એને મોત કરીને મોત હાસિલ કરીને કબરમાં જવું પડશે એક વખત કબરમાં ગયો પછી દુનિયામાં નહીં આવી શકે કબરથી લઈને જ્યારે કહેવામાં આવે કુમ ઉઠી જા કયામત માટે નહીં કહી શકે મને ફરીથી કબરમાં જવું છે દિસ ઇઝ અ વન વે વેલ દેટ લીડ્સ ફોરવર્ડ ઇટ્સ એક્ઝેક્ટલી લાઈક આપણા હૃદયમાં દિલમાં જે છે ઓરેકલ્સ અને વેન્ટ્રિકલ્સ છે આપણા બચ્ચાઓ સ્કૂલમાં ભણે છે બાયોલોજીમાં એક વન વે વેલ્વ હોય છે, બ્લડ આવે છે ઓરેકલ્સ માં, ઓરેકલ્સ માંથી વેન્ટ્રિકલ્સ માં જાય છે, ક્યારે વેન્ટ્રિકલ્સ માંથી ઓરેકલ માં નહીં આવી શકે, વન વે વેલ્વ છે. તો જયારે આ આવે છે દુનિયા પણ આવી છે. એક વખત માણસ દુનિયાથી પગ કાઢીને આખરતમાં બરઝખમાં ચાલ્યો ગયો, રિટર્ન નથી. કલ્લા ઇન્નહા કલમતુન હુવા કાઇલુહા, આ ફક્ત વાતો છે. આ કહે છે કે મને ફરીથી મોકલાવી દો, હું સારું કામ કરીશ. અમે જાણીએ છીએ આ જઈને ફરીથી મુદ્રામાં જવા વાળો મુદ્રામાં જશે, સુધરશે નહીં. ઇન્નહા કલમતુન હુવા કાઇલુહા, આ ફક્ત વાતો છે, સ્ટોરી છે, આગળ સુધરવા વાળો નથી. કૂતરાની ધૂમ ક્યારે સ્ટ્રેટ થઈ છે મને કહો. પણ આ જ વાત તે જમાના પણ માણસ યકીન નહીં કરતા હતા. યા રસૂલે ખુદા, કેવી રીતે માણસો સમજી શકે મરી ગયા પછી? આ બદર ના જંગ પછી માણસોને દેખાડવા માટે, આ બાબા આ એક દુનિયા છે, એના પાછળ બીજી દુનિયા છે, પછી એ કયામતની દુનિયા છે, આ બધી દુનિયા છે, મર્યા પછી માણસ ખતમ નથી થતો. બદર ના જંગ પછી જે મુશ્રકીન મરી ગયા, એક ગોદાલ બનાવવામાં આવ્યું, બહુ મોટું ખાડું, કીધું બધાને લાશને એકમાં નાખી દો. જયારે નાખવામાં આવ્યા, માટી નાખતા હતા, રસૂલ ખુદા કોર્નર ઉપર આવ્યા, એડ્રેસ કરે છે આ બધા મરી ગયા એના એમને, યા અહલે કલીબ, એ માણસો કલીબના, હલ વજદતુમા વઅદકુમ રબ્બુકુમ હક્કા, આયા તમારા ખુદા જે તમારી સાથે વાદો કર્યો છે એ તમે હક જોયા છો, સાચું પડ્યું? શું વાદો? કુફરની મોત મરો તો આઝાદ થશે. રસૂલ પૂછે છે હલ વજદતુમા વઅદકુમ રબ્બુકુમ હક્કા ફઇની વજદતુમા વઅદની હક્ક રબ્બી હક્કા, કારણ કે મારો ખુદા જે મારી સાથે વાદો કર્યો છે હું તો જોયો કે હક છે. આ તમે જોયા છો, એક્સપિરિયન્સ કરો છો, શું અત્યારે મરી ગયા છો તો બરઝખ કેવું છે? તો ત્યાં જે છે એમના અસાધ્ય જીવતા હતા, પૂછે છે આયા હલ યસ્માઉન, આયા આ બધા માણસો સમજે છે, સાંભળે છે? રસૂલ કહે છે વમા અન્તુમ બે અસ્મા મિનહુ મા અકુલ, જે હું વાત કરું છું તમે નહીં સમજો કે તમે એમના કરતા વધારે સાંભળો છો, જે તમે સાંભળો છો એ જ આ સાંભળે છે. પણ આજે એમની પાસે ઓથોરિટી નથી કે જવાબ આપી શકે, સાંભળે છે બધું હું શું કહું છું, ત્યારે જવાબ આપવાની ઇજાજત નથી. અને આ જે છે થાય છે કે આલમે અરવા બરઝખમાં જે રૂહ જાય છે એની એક આલમ છે, એનું એક વર્લ્ડ છે. અને કેવું વર્લ્ડ આપણે એમને ડિસ્કસ કરશું, ટાઈમ છે આપણી પાસે. કાલે પણ હું 55 મિનિટ કર્યો, હું કીધું મુશ્તાકભાઈને આજે હું 5 મિનિટ વધારે લઈશ. કે ત્યાં જે છે બરઝખમાં જે રૂહ છે, આપણી પાસે એવા માણસો છે, એમ નથી કે મર્યા પછી માણસ ખતમ થઈ જાય છે. ત્યાં એક બીજી દુનિયા છે આપણી દુનિયા જેવી, આ જે માગતી દુનિયા છે એવી જ દુનિયા આલમે બરઝખમાં છે. જેવી રીતે આપણે જીવતા છે ત્યાં પણ માણસ જીએ છે, આપણે જેવી રીતે ખાય છે અને પીએ છે ત્યાં પણ એવું જ થાય છે, પણ વિથ અ લિટલ ડિફરન્સ. એક ફક્ત સ્ટોરી તમને નકલ કરું પછી આગળ વધું દેખાડવા માટે કે કેવી રીતે ઇર્તબાત ક્યારે ક્યારે થાય છે. અલ્લામા સબાતબાઈ સાહેબ તફસીરુલ મીઝાન, એમનો વાક્યો, ઇફ આઈ એમ નોટ મિસ્ટેકન, હું કિતાબુલ ઇન્સાન અલ્લામાની કિતાબ છે એમાં હું વાંચું છું. અલ્લામા કહે છે મારો એક ભાઈ છે તબરીઝમાં રહેતો હતો, એમનો ભાઈની ઓળખાણ એક માણસ સાથે થઈ કે જે આમિલ હતો, અને એની પાસે એવું અમલ હતો કે જેનાથી એ બરઝખમાં જે અરવાહ છે એની સાથે તકલ્લુમ કરી શકતો હતો અને બોલાવી શકતો હતો, એહઝાર કરી શકતો હતો, અને ઘણા ઘણા મોટા મોટા ઓલમાને જે છે એહઝાર કરતો હતો. તો એક વખત અલ્લામા સબાતબાઈ ના ભાઈને જઈને પૂછે છે કે તું આટલા વર્ષથી કરે છે, તું કોને કોને બોલાવ્યો? કીધું મોટા મોટા ઓલમાને હું બોલાવતો હતો, અમલ કરું પછી દુઆ કરું ખુદા મને આયતુલ્લાહ નાઈની સાથે મળવું છે, તો આયતુલ્લાહ નાઈની રૂહ આવે પછી ગુફ્તગુ કરે, કારણ કે આ માણસ પણ આલિમ હતો, એને કઈ મુશ્કેલ હોય તો સોલ્વ કરે. મને ફલા શેખ તુસી સાથે મળવું છે ફોર એક્ઝામ્પલ, તો એની રૂહ એહઝાર કરતો હતો, એમની રૂહ આવતી હતી અને વાતચીત કરતો હતો. તો આ અલ્લામા તબાતબાઈના ભાઈ જે છે એને પૂછે છે કે આયા એવું થયું છે કે કોઈની રૂહ તને હાજર કરવી હોય પણ એ નહીં થયું હોય, તારી પાસે નહીં આવ્યું હોય? કીધું આજ સુધી જેટલા ઓલમા મોટા મોટા, જેટલા રોફકા, જેટલા દોસ્તાર, જેટલા ભાઈ બહેન, જેટલા રિશ્તેદાર, જેટલાની રૂહ હું હાજર કરવા ઈચ્છતો હતો બધાની થતી હતી, બે માણસોની નહીં કરી શક્યો, અને જેટલું કરવું નહીં થાય. એક સૈયદ મહદી બહારુલ ઉલુમ, આપણે નથી જાણતા માણસો કોણ છે, એક સૈયદ મહદી બહારુલ ઉલુમ અને એક સૈયદ ઇબ્ન તાઉસ. કીધું હું કાંઈ પણ કરું આ બે ની રૂહ મારી પાસે નહીં આવી શકે. કીધું પછી તને કારણ ખબર પડ્યું? કીધું હા ખબર પડ્યું. કેવી રીતે? કીધું એક બીજા મોટા આલિમ ની રૂહ હું એહસાર કર્યો અને પૂછ્યું, સૈયદ મહદી બહારુલ ઉલુમ ને બોલાવું છું, એની રૂહ નથી આવતી? સૈયદ ઇબ્ન તાઉસ ની રૂહ ને બોલાવું છું, બધાની રૂહ આવે છે, મોટા મોટા ઓલમા ની રૂહ આવે છે, અલ્લામા હિલ્લી ની રૂહ આવે છે, સૈયદ ઇબ્ન તાઉસ ની રૂહ નથી આવતી, શું કારણ છે? કીધું નહીં આવે. કીધું કેમ નહીં આવે? કીધું નહીં બની શકે. તો કેમ નહીં બની શકે? કીધું આ બંને ઇમામ અલી ના ખાસ ગુલામો છે, જ્યાં સુધી અલી ઇજાજત નહીં આપે નહીં આવે. અને કોણ છે આ સૈયદ ઇબ્ન તાઉસ આપણે જાણીએ છે? કોણ છે સૈયદ મહદી બહારુલ ઉલુમ તમે જાણે છે? બહારુલ ઉલુમ યાને ઇલમ નો દરિયા કેવી રીતે બન્યા? હાદસો થયો હતો દુનિયામાં, એ હાદસામાં જયારે એ કુરબાની કઈ કરી, રાતના સૂતા ઉઠ્યા, જો કે એક એક વસ્તુ જે વિચાર કરે એમને ખબર પડી જાય. પણ ધેટ્સ અ ડિફરન્ટ હિસ્ટ્રી. કેવી રીતે સૈયદ મહદી બન્યા બહારુલ ઉલુમ એ બીજી વસ્તુ છે, કેવી રીતે સૈયદ ઇબ્ન તાઉસ બન્યા ખાસ ગુલામ ઇમામ અલીના બીજી વસ્તુ છે. સમટાઈમ્સ ક્યારે આપણે ડિસ્કસ કરશું, અત્યારે મોકો નથી. અત્યારે તો ફક્ત જાણવું છે, એક લાઈફ છે, જેવી રીતે આપણી અહીંયા લાઈફ છે ત્યાં પણ લાઈફ છે, પણ ફરક છે. અને ફરક શું છે? જયારે મલકુલ મોત આવે છે અને માણસની રૂહ કબ્જ કરે છે, રૂહ કબ્જ કર્યા પછી એ દુનિયામાં જે માણસની લાશ પડી જાય છે, સડી જાય છે, કબરમાં નાખો, વર્મ્સ આવે, દૂધ આવે, હવામ આવે, કોક્રોચીસ આવે, ટર્માઇટ્સ આવે, માણસની જસમ ખતમ. પણ રૂહ બાકી છે. રૂહ એક વખત ખલક થઈ ગઈ પછી એ ખાલી નહીં રહી શકે, એને કોઈ વસ્તુમાં નાખવી પડે. રવાયત મળે છે કે જયારે માણસની રૂહ કબ્જ કરવામાં આવે છે અને એની માદી જિસ્મ, એનું માદી જિસ્મ સડી જાય છે, ખવાઈ જાય છે, પણ બરઝખમાં એક બીજું બોડી તૈયાર કરવામાં આવે છે, એક્ઝેક્ટલી લાઈક ધીસ બોડી, પણ એમાં મેટર નથી હોતો, ફ્લેશ નથી હોતો, બોન્સ નથી હોતા, બ્લડ નથી હોતો. એક બોડી કે જેને કહેવાય કે જિસ્મે મિસાલી, મિસાલ મીન્સ લાઈક અ બોડી દેટ ઇઝ લાઈક ધીસ બોડી બટ વિથ અ ડિફરન્સ. એમાં જે છે મેટર નથી હોતો. ઇન ઓર્ડર ટુ અન્ડરસ્ટેન્ડ ધીસ હું તમને એક એક્સપ્લેનેશન આપું કે દુનિયામાં ખુદા જે પણ વસ્તુઓને ખલ્ક કર્યા છે બે ટાઈપના વસ્તુ છે. એક કે જે મટીરિયલ વસ્તુ, જેવી રીતે તમે અને હું અને આ મેમ્બર અને આ માઇક, એવરીથિંગ ઇઝ મેડ અપ ઓફ મેટર. આ સ્પંજથી બનાવેલું છે, આ એલ્યુમિનિયમ અને સ્પ્રિંગનું છે, આ વુડ છે, આ ફ્લેશ છે, આમાં જે છે બ્લડ છે. This is matter, material body. બીજી ખલકત ખુદાની કે જે મેટર નથી, સ્પિરિચ્યુઅલ એન્ટિટીઝ, જેવી રીતે રૂહ. રૂહમાં બોડી નથી, તમે જોઈ નહીં શકો, એને ફીલ નહીં કરી શકો, સ્મેલ નહીં કરી શકો. બોડી નથી, મેટર નથી, સ્પિરિચ્યુઅલ છે, રૂહાની વસ્તુ છે. એન્જલ્સ, મલાઇકા, બોડી નથી, તમે નહીં જોઈ શકો એન્જલ્સના એવી રીતે, જ્યાં સુધી એ પોતે એક ફોર્મ નહીં લઈ આવે. જ્યારે માણસ મરી જાય છે, આ માદી બોડીને મૂકી જાય છે અને એક એવી દુનિયામાં જ લઈ જાય છે કે જેના માદી છે ન સ્પિરિચ્યુઅલ છે, સેમી સેમી, સેમી મટીરિયલ, સેમી ફિઝિકલ. અને ઓલમા જે છે એની તસ્દી એવી રીતે કરે છે કે તમને અગર જો સમજવું હોય કે બરઝખની લાઈફ કેવી હોય, તો જસ્ટ ઇમેજિન કે તમે સપનામાં અને ખ્વાબમાં જે વસ્તુ જુઓ છો અને જે આલમમાં ફરો છો, એવી જ વસ્તુ જે છે આલમે બરઝખમાં છે. માણસ રાતના સુઈ જાય છે, હું થોડો ફાસ્ટ જાઉં છું, ઘડીની સુઈ જઉં છું. જેવી રીતે માણસ રાતના સુએ છે અને એક એમ્ફેસિસ કરે છે, એક એન્વિઝાજ કરે છે કે હું જે છે એક મેચ જોવા જાઉં છું, લિવરપુલ એન્ડ માન્ચેસ્ટર યુનાઇટેડ ઇન લંડન. મેચ ચાલુ હોય, યુએફએ કપ ફાઇનલ, મને જવું છે, પૈસા નથી, તો પછી શું કરું? ખાબ જ જોઉં, સપના જ જોઉં? સપના સલ્લલ્લાહુ અલા મુહમ્મદ. fantasize. I imagine. Satnama Mujoku London Machum. And a match Ramayche. And a Cristiano Ronaldo score Karache. Please apologies to the Liverpool fans. I know there are certain Liverpool fans. But assuming just for the sake. Ki Manchester United, Cristiano Ronaldo scores the goal, the whole ground erupts. માણસો તાલીઓ બજાવે છે, આપણે પણ તેમાં ફુકટમાં જયા છે તાલીઓ બજાવે છે. બરાબર છે કે નહીં? એ બધી લજ્જત ખ્વાબમાં આપણે બધું જોઈ રહ્યા છે કે આપણે ત્યાં ગયા, સ્ટેડિયમમાં બેસ્યા, મેન્ચેસ્ટર યુનાઇટેડની ટીમ આવી, લિવરપુલની ટીમ આવી, રમ્યા, રોનાલ્ડોએ ગોલ કર્યો, બધા ક્લેપ કરવા માંડ્યા, પોતે પણ ક્લેપ કરે છે. ડોન્ટ વી એક્સપિરિયન્સ ઇટ? પણ એમાં કઈ વેઠ નથી હોતું, તમે ફીલ નહીં કરી શકો. આંખમાં હાથ નાખીને કે આ શું છે, રોનાલ્ડોનો મેં ઓટોગ્રાફ લઉં, નહીં થઈ શકે. એક્ઝેક્ટલી આવી જ હાલત છે બરઝખમાં. બધી વસ્તુ હશે, વેઠ નહીં હશે, મેટર આવી રીતે નહીં હશે. જિસ્મ લતીફ હશે. દેટ બોડી ઇઝ વેરી ડિફરન્ટ ફ્રોમ ધીસ બોડી. મેટરની નહીં હોય, અને એના જ કારણ, અને એ જ કારણ છે. જો જ્યારે મેટર હોય છે, મેટરની લિમિટેશન હોય છે, મહેદુદિયત હોય છે. એના આગળ તો મારી આ સાઇઝ છે તો મને આ સ્પેસ ખપે, આનાથી નારો હું નહીં બેસી શકું. આગળ જો આ મેટર છે, મને દીવારમાંથી જવું હોય તો હું નહીં જઈ શકું, કારણ કે મેટરની લિમિટેશન છે. મેટર બીજા મેટરથી નહીં જઈ શકે. પણ જ્યારે મેટર સ્પિરિચ્યુઅલ બની જાય છે, તો પછી એને લિમિટેશન નથી આવતું. પછી તમે જુઓ કે ફોર એક્ઝામ્પલ જિન્નાત, એમની પાસે મેટર છે પણ બહુ લતીફ, કારણ કે આપણી ખિલકત મડથી અને અર્થથી છે, માટીથી છે. એમની ખિલકત આગથી છે. આગની બોડી બહુ લતીફ છે. એટલા માટે અગર જો મને ત્યાંથી અહીં રૂમથી બહાર નીકળવું હોય તો મને દરવાજાથી નીકળવું પડે, પણ મલાઈકાને જરૂરત નથી, દીવારથી નીકળી શકે, કારણ કે એમની બોડી બહુ જ લતીફ છે. જિસ્મ બહુ લતીફ સટલ છે, એમને પ્રોબ્લેમ નથી આવતું, લિમિટેશન નથી આવતું. મને અગર જો અહીંથી લઈને ઇન્ડિયા જવું હોય તો મને પ્લેનમાં બેસીને 10 કલાકનું સફર કરવું પડે. પણ અગર જિન્નાતને અહીંથી બોમ્બે જવું હોય, તમે આંખ બંધ કરો બોમ્બે પહોંચી ગયો, કારણ કે લિમિટેશન નથી, બોડી મટીરિયલ લિમિટેશન નથી. બરઝખમાં આવી જ હાલત છે. માણસને લિમિટેશન નહીં હોય, માણસને કન્ફાઇનમેન્ટ નહીં હોય. એક એવી આવો આલમ છે કે ખ્વાબ અને સપના જેવો આલમ છે. ખ્વાબ અને સપના એટલા માટે કહેવામાં આવે છે. આ જ એક રીઝન છે. અલ્લામા મજલિસી બિહારુલ અનવાર વોલ્યુમ 6માં કહે છે, જ્યારે આ પોઈન્ટ ઉપર પોગે છે, જો આપણો એક અકીદો છે, આપણે એક બિલીફ છે કે જ્યારે માણસ મરે છે, કોઈ પણ ઇમામ અલીને યકીન જ જોઈ છે. આ અકીદો એમ જ નથી, આ અકીદો એમ જ નથી. ઇમામ અલી પોતે એના અસહાબમાંથી એક સહાબત જેનું નામ હારિસ હમદાની છે, એને એક કહે છે, યા હારે હમદાની મયમુત યરની મિન મુમિનિન ઔ મુનાફિકિન. મુમિન મરે તો મને જોશે, મુનાફિક મરે મને જોશે. આની બીજી તશરી આપણે લાસ્ટ મજલિસમાં કરશું. પણ જે માણસ મરે છે ઇમામ અલીને જોયે છે. બિહારુલ અનવારમાં અલ્લામા મજલિસી કહે છે, એનું કારણ એક થઈ શકે કે જ્યારે માણસની રૂહી સલાહિયત વધી જાય છે, તો બરઝખમાં એની પાસે એક બોડી નથી હોતી, બે બોડી નથી હોતી, મુતઅદ્દિદ બોડીઝ હોય છે. તો એક માણસ પણ આટલા બધા બોડીઝ, દુનિયાભરમાં 100 માણસ મરે તો 100 જગ્યાએ હું અલી પોગી છે. 100 માણસ મરે તો 100 જગ્યાએ ઇમામ અલી પોગી શકે. પણ આ જ વસ્તુ છે કે જેવી રીતે આપણે એકબીજાને અહીંયા જાણીએ છીએ, ત્યાં પણ એવું જ હાલત છે. એમ નથી કે ત્યાં જાણી નથી શકતા. એકબીજાને માણસો જોશે, એકબીજાને મુલાકાત કરશે. કાલે તમે સાંભળશો બાપ મેયા. પણ ત્યાં બધાની લાઈફ એક જેવી નહીં હશે, બધાની લાઈફ સિમિલર નહીં હશે. ત્યાં કહેવામાં આવે છે, અને લાસ્ટ જુમલો બિફોર સ્ટાર્ટ મેં બતાવ્યા, કહેવામાં આવે છે કે ત્યાં 3 ગૃહ માણસના હશે. જ્યારે માણસ મરીને કબરમાં જશે, શું થશે કબરમાં આપણે જોશું, પણ 3 ગૃહ હશે. ઇન જનરલ 3 ગૃહ હશે. 3 ગૃહના અહકામ અને હાલાત જુદા જુદા હશે. રિવાજ બતાવે છે, એક ગુરુ એવો હશે કે જે ફર્સ્ટ ક્લાસ નહીં, બહુ જ ફાઇન હાલતમાં હશે. કબરના દરવાજામાંથી ખોલવામાં આવશે, જન્નતની મીઠી મીઠી હવા આવશે, આરામથી બેસશે, કાંઈ પરેશાની નહીં, કાંઈ તકલીફ નહીં. قیامت سودی سوتو ہسے انے خدا نی نعمت نو برخوردار ہسے. ایک گروہ آپ موٹا موٹا علماء متقی پرہیزگار اولو خواص خواص کہ قبر میں جیسے راحت کیونکہ زندگی بہت ساری ریت گزاریا چھے. سیکنڈ گروپ ہسے کہ شدید عذاب اولو جنت برزخی ہسے اور جہنم برزخ عجیب حالت پریشانی عذاب. آج یہ ٹاپک نہ سی پرم دیوس عجیب حالت میں ہسے ابھی گروہ ارے تیجو گرو ایو ہسے کہ نہ آرام میں ہسے نہ عذاب میں ہسے سوتا ہسے نارمل سلیپ سلمبر سنوزنگ ڈیپلی قیامت سودی. پن پرابلم شو ہسے کہ ایمنا مٹے ٹائم ایوی ریتے فاسٹ گزری جسے کہ قیامت نا دیو سے جارے اٹھاڑوا ماں آو سے انے پوچھوا ماں آو سے کہ تمارو جیون کیوو کئیو تمہیں کیا سودی شتا آتا کہ ہمارا ایک کلاک تو تھوڑے گا ہمیں سوئیں ایک اچھ کلاک اولا جے آرام تھی آتا برخوردار ہتا انہیں خبر چھے ٹائم پاس آئے چھے جے پنشمنٹ ماں چھے ایک دن نے خبر چھے آٹلی عذاب آٹلو چھے آج چھے تے چھے آو سے تو ایک ایک منٹ گنے چھے کہ کیارے قیامت آو سے تو ہم نے اٹھاڑوا ماں آو سے انہیں آ عذاب تھی ہمیں نجات مڑ سے روایت کیے چھے آ گرو جے چھے جے عذاب ماں چھے نے ویٹ کرے چھے قیامت ماں تے کہ قیامت آو سے انہیں اپنے اپاڑوا ماں اٹھاڑوا ماں آو سے تو آپ اپنی عذاب جے چھے اوچھو تھے جیسے ختم تھے جیسے آ اشتبا ماں چھے کان کے جارے قیامت آو سے انہیں اٹھاڑوا ماں آو سے قیامت نو عذاب آنا کرتا شدید تب کان کے ایک رول چھے آ خدا نے ایک دستور چھے دنیا ماں پریش دنیا نی پہلا مادر شکم ماں شکم مادر ماں جے پریشانی چھے چھے نانی جگیا چھے تکلیف چھے فری نتی شکتو پن دنیا ماں آوے چھے تو دنیا نی پریشانی نا نسبت اولی پریشانی بہت معمولی نظر آوے چھے અને આ જ રૂલ છે જેવી રીતે માણસ પ્રોગ્રેસ કરતો જાય છે શિકમથી લઈને દુનિયામાં દુનિયાથી લઈને બરઝખમાં બરઝખથી લઈને કયામતમાં જે પણ પનિશમેન્ટ છે એની સખ્તી વધતી જાય છે. રિવાયત કહે છે આ માણસ વિચાર કરે છે અલ્લાહ તો કયામત જલ્દી મોકલાવ તો હું જે છે ઉઠી જાઉં અને આ અઝાબથી મને રાહત મળે. રિવાયત કે છે આ માણસ બિચારાને ખબર નથી આ શું માંગે છે કારણ કે જયારે કયામત આવશે તો આ અઝાબ કરતા જે છે એટલે જો અઝાબ હશે એ કે મને ફરીથી કબરમાં મોકલાવી દો એ જે સાપ મને દંશ કરે છે અને કાપે છે અને કાઢે છે એ સારું હતું કારણ કે હર સ્ટેજમાં શદીદ થતો જાય છે ઓર યહી હમે સમજના કે ઇતની સખ્તિયા જો હમ જો બયાન હોતી હૈ કાશ کاش کہ ہمارے میں اتنی توفیق خدا عطا فرمائے کہ اگر ہمارا دل منقلب ہو رہا ہو تو اس حالت کو ہم بچا سکیں کیونکہ اگر نہیں بچا سکیں اور عشرے کی مجلس کے دو ہفتے کے بعد اگر جو سب چیز اتر جائے تو پھر بہت ناانصافی ہوگی. میرے ساتھ نہیں ہر شخص اپنے ساتھ ناانصافی کرے گا کیونکہ ایک بڑی پریشانی اپنی قوم میں یہ ہے وہ جس کو کہتے ہیں سوڈا واٹر جوش. جب تک اس محیط میں اس انوائرمنٹ میں ہم ہیں اس وقت تک ہم متغیر ہوتے ہیں مگر جیسے وہ انوائرمنٹ تبدیل ہو جاتا ہے کَأَلَّمْ يَكُنْ شَيْئًا مَذْكُورًا جیسے کہ کوئی بات ہی نہیں ہوئی. دعا یہ ہونی چاہیے پروردگار اگر ہمیں کچھ توفیق اس مجلس میں حسین کے ذریعے سے زہرا کے ذریعے سے نصیب ہوتی ہو تو اسے برقرار رکھ کیونکہ پھر ہی وہ سبب بنے گا انسان کی نجات کا. مگر آج ہمیں تو ایک ایسے شہید پر گریا کرنا جو شہید تو تھا حسین کے مشن کا ساتھی تو تھا شہید بھی ہوا مگر کربلا میں نہیں تھا. مسلم ابن عقیل دیکھیں مسلم ابن عقیل کی شخصیت ایک عجیب شخصیت ہے آپ اسے کسی کے ساتھ کمپیئر نہیں کر سکتے. آپ سوچئے کہ جب کوفین کے خطوط پہ خطوط آنا شروع ہوئے حسین کے پاس حسین سے کہا گیا حسین آپ آئیے ہم آپ کے لیے آمادہ ہیں آئیے حکومت کے باغ دور سنبھالیے، لگان سنبھالیے، حکومت کو لیجیے ہم آپ کا ساتھ دیں گے، حسین کو بلا رہے ہیں، مگر حسین مسلم ابن عقیل کو بھیج رہے ہیں. اور کیا کہہ کے بھیج رہے؟ خط لکھا کوفیین کو، انی باعث الیکم اخی وابن عمی مسلم ابن عقیل، میں اپنی جانب سے تمہارے طرف بھیجتا ہوں کون؟ اخی میرے بھائی کو، وابن عمی میرے چچازاد بھائی کو، مسلم ابن عقیل. آپ سوچیں مسلم کا مرتبہ کتنا، اعتماد تھا مسلم پر حسین کو کہ جب حسین کو بلاتے تھے کہ آئیے حکومت کو سنبھالیے، حسین کہتے ہیں میں نہیں جاؤں گا، اب مسلم کو بھیجوں گا. یہ خود مسلم کی عظمت کو بیان کرتی. اگر کوئی شخص کربلا کے واقع میں مسلم کے برابری میں کوئی نظر آتا ہے تو ایک شخص ابو الفضل عباس. ایک شخص، وقت نہیں ہے تشریح کا، کسی کو اگر ثابت کرنا میں ثابت کر کے دوں، اگر کوئی شخص مسلم کے برابری میں نظر آئے تو ابو الفضل عباس. مگر مسلم جب جاتے ہیں، سفیر حسین بن کر جاتے ہیں، جب نکلے کوفے کی طرف جانے کے لیے، تو ذرا سی گمان نہ ہوگا کہ 24 گھنٹے دنیا میں کتنی تبدیلی لے آ سکتے ہیں. کیونکہ میرا مسلم جب وہاں پہنچتا ہے، ایک عجیب حالت، لوگ استقبال میں آتے ہیں، خوش آمدید کہتے ہیں، کہتے ہمارے گھر پر تشریف لائیے، مگر پھر مسلم پر ایک ایسی رات گزرتی ہے، ایک ایسی رات گزرتی ہے کہ مسلم جب مغرب کی نماز پڑھ کر پیچھے مڑتے ہیں تو ایک رات پہلے جب 40,000 لوگ مسلم کے ہاتھ بیعت کر چکے، اب جب مسلم پیچھے مڑ کے دیکھتے ہیں تو ایک شخص نظر نہیں آتا. ارے مسلم کوفے میں تنہا، مسلم کوفے میں یک و تنہا رہ چکے، وارث عالم کے پوتے نوازے رشتہ دار جو بھی کہے، آج ایک ایسی حالت کہ مسجد سے نکلتے ہیں تو سر چھپانے کی جگہ نہیں، کوفے کی گلیوں میں پھرتے پھرتے آدھی رات کوئی سہارا دینے والا نہیں، ارے حسین کا سفیر کوئی سہارا دینے والا نہیں. ایک مرتبہ گشت کرتے کرتے ایک دروازے کے کنارے بیٹھ گئے، وہ دروازہ کسی خانم کا در، دروازہ کسی خانم کے در کا تھا، ایک مومنہ تھی جس کا نام تھا سوا، تھک کر مسلم بیٹھ چکے. ایک مرتبہ بار بار تو اپنے گھر کے دروازے کو کھولتی ہے کیونکہ اس کا بیٹا باہر جا چکا، دیر رات ہوئی لوٹا نہ تھا، سب واقف تھے کوفے کی حالات سے، پریشان بیٹا کیوں نہیں آیا، بار بار دروازہ کھولتی شاید بیٹا نظر آ جائے. اس بار جب دروازہ کھولا بیٹا تو نظر نہیں آیا، مگر دیکھا کوئی شخص دروازے کے کنارے سر جھکائے بیٹھا ہے. ایک مرتبہ توہا کہتی ہے اے شخص تجھے معلوم نہیں کوفے کے حالات اچھے نہیں، رات دیر کوئی گھر سے نہیں نکلتا، اتنے یزید کا شکنجہ ہے، جا اپنے گھر لوٹ جا. ارے مسلم ایک جواب دیتے ہیں، اے بی بی اگر کسی کا گھر ہی نہ ہو تو جائے تو کہاں جائے. ایک مرتبہ تعجب سے پوچھا اے شخص کیا تیرا کوفے میں کوئی گھر نہیں، کیا کوئی رہنے کی جگہ نہیں؟ مسلم سر جھکاتے کہتے ہیں اے بی بی غریب الوطن ہوں، یک و تنہا ہوں، مسافر ہوں. ارے جیسے سننا تھا، ایک مرتبہ توہا نے پوچھا کہیں تو مسلم ابن عقیل تو نہیں، کہیں تو مسلم ابن عقیل تو نہیں. مسلم جواب دیتے ہیں انا مسلم ابن عقیل، میں مسلم ابن عقیل ہوں. سننا تھا، ایک مرتبہ بی بی نے کہا، توہا نے کہا اے شہزادے گھر میں آ جاؤ، باہر مناسب نہیں. گھر میں لے جاتی ہے، کھانا کھلاتی ہے، رات بھر مختصر کرتے ہوئے رات بھر مسلم عبادت میں گزارتے ہیں، سویرے نمودار ہوتی ہے. ایک مرتبہ حاکم کو اطلاع مل جاتی ہے مسلم تو آج گھر پر ہے. سویرے سویرے گھوڑوں کی ٹاپوں کی آواز مسلم کے کانوں میں پڑتی ہے، یزیدی اور دشمن کے لشکر کی آواز سنتے ہیں، ایک مرتبہ اپنی تلوار کو میان سے نکالتے ہیں اور باہر جانا چاہتے ہیں کہ ایک مرتبہ توہا کہتی ہے شہزادے باہر نہ جائیے، جنگ کرنا ہے، جہاد کرنا ہے، گھر ہی سے جہاد کریے، محفوظ رہیے گا۔ ارے جملہ سنیے گا مسلم کا، ارے جملہ برداشت کر سکے گا؟ مسلم کہتے نہیں بی بی، میں باہر جا کے لڑوں گا، باہر جہاد کروں گا۔ مگر شہزادے کیوں؟ ارے مسلم کہتے ہیں مجھے گوارا نہیں کہ میں اندر سے جہاد کروں، وہ اشکیا اندر آئے اور تیرے پردہ ٹوٹ جائے۔ ارے میں کہوں گا مسلم تو آئے ایک بوڑھی کے پردے کا اتنا خیال، پردہ ٹوٹ ٹوٹنا گوارا نہیں، ذرا شام غریبہ تو آ جاؤ۔ ارے زینب کو دیکھو، نہ مکھنا نہ چادر، خیمے جل چکے۔ ارے مسلم برداشت کر سکو گے؟ ایک مرتبہ لڑتے لڑتے باہر نکلا، ہاشمی شیر لڑتا گیا مگر ایک تنہا کس نہ لڑتا۔ ارے کربلا میں تو تیر اور نیزے تھے، تلواریں تھیں، مگر یہاں چھت سے عورتیں جو ہے آگ برس رہی تھی، پتھر ڈال رہے تھے، ابلا ہوا پانی ڈال رہے تھے۔ ہیلے سے ایک مرتبہ مسلم گرفتار ہوئے، گرفتار ہو کر حکم سنایا گیا مسلم کو شہید کیا جائے، دارالعمارہ پر لے جایا گیا۔ اب جلاد اپنا کام کرنے ہی والا تھا، ایک مرتبہ مسلم نے کہا ذرا رک جاؤ، ذرا رک جاؤ۔ مسلم ایک مرتبہ راہ کوفہ کا رخ کرتے ہیں اور آواز دیتے ہیں، السلام علیک یا ابن رسول اللہ، السلام علیک یا ابا عبداللہ، اے آقا مسلم کا آخری سلام قبول کرے۔ ارے اسی وقت حسینی قافلہ ایک منزل پر خیمے لگا کر بیٹھا تھا، حسین بیٹھے تھے، اچانک حسین کا چہرہ متغیر ہوا، اٹھے، کوفہ کا رخ کیا، وعلیک السلام یا ابن اخی، یا مسلم ابن اخی، اے مسلم اپنے بھائی کا بھی سلام قبول کرے۔ حسین کو پتا چل گیا مسلم چلے گئے، مگر کسی سے ظاہر نہ کیا۔ ایک مرتبہ یہ کاروان پھر آگے چلا، آگے چلا، دوسرے مقام پر رکا تو حضرت عباس نے دیکھا کچھ لوگ کوفہ سے آ رہے۔ آقا سے پوچھا، آقا ذرا پوچھ لوں مسلم کی خبر، دریافت کر لوں۔ حسین نے کہا عباس جا کے پوچھ آؤ، حسین تو جانتے تھے۔ ایک مرتبہ عباس آگے بڑھتے ہیں، اے آنے والے کوفے سے آ رہے۔ کہا ہاں، ارے میرے بھائی مسلم کی خیریت؟ مسلم کیسے ہے؟ کہتے عباس میں جب نکلا تھا 3 دن ہو چکے، مسلم کا کٹاسر دارالعمارہ پر لٹکتا تھا اور 3 دنوں سے بے لابے سر کا لاشا کوفے کی گلیوں میں کھینچا جا رہا تھا۔ ارے جیسے خبر ملی، اطلاع ہوئی، حسین نے ایک مرتبہ زینب سے کہا ذرا یتیمہ مسلم کو تو بھیجنا۔ خیمے میں لے گئے یتیمہ کو، مسلم کے یتیمہ کو زانوں پر بیٹھایا، سر پر ہاتھ پھیرا، سر پر ہاتھ پھیرا، کانوں میں بالیاں پہنائی۔ ایک مرتبہ، ارے ہاشمی خاندان کی بیٹی ایک مرتبہ حسین کا رخ کرتی ہے، چچا جان بابا تو خیریت سے ہے، بابا تو خیریت سے ہے۔ ارے حسین کہے تو کیا کہے، بیٹی کو گلے سے لگایا، ارے بیٹی اپنے بابا کی شہادت کا پرسہ قبول کر، مگر فکر نہ کرنا، تیرا چچا تو زندہ ہے، تیرا چچا حسین زندہ ہے، تیرا چچا عباس زندہ ہے، تو فکر نہ کرنا۔ ارے میں کہوں گا امام حسین مسلم کی یتیمہ، باپ نہ تھا، چچا حسین ہے، چچا عباس ہے۔ ارے میرا سلام اس سکینہ پر، نہ باپ رہا، نہ چچا رہا، ارے نہ گوشوارے جو تھا شمر کے تماشے، عمر سعد کا کوڑا، چھینی ہوئی بالیاں، بہتا ہوا خون، بس یا علم الذین ظلموا ایم سلم ینسل الا ولا عن الا القوم الظالم ما سمعت